ஆகாரபிந்துசயுக்தம் நித்யம் த்யாயந்தி யோகினா காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஹ. அர்ஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலிபத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம். அஜ்ஞான தீமிராந்தானாம் ஜ்ஞானாஞ்சன ஷலாகயா சக்ஷுருன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜீதரவாத்மஜம் ராஜச்சந்திர மஹோமந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜ்ஞான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 10 April 2011. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிரத் ஜி கிரம்வார் பத்ர ஸ்வாத்யாய் பத்ராங்க 572. மும்பை, ஃபாகணவத் 7 ரவிவார் 1951. சர்வ விபாவ்தி உதாசீன் અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે, જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. તે પ્રવૃત્તિ એકદમ અસત્ય અસાર સમજાય, તેની નિવૃત્તિ સૂજે એમ બનવું બહુ કઠણ છે. માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિ માર્ગ જીને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. ખંભાતના મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ ઉપરનો આ પત્ર છે. ખંભાતના મુમુક્ષુઓએ એક સમૂહગત શ્રાવકોના રૂપમાં પરમ કૃપાળુ દેવની ઓળખાણ ભગવાન તરીકે કરી છે અને એ પ્રભુ પાસેથી ધર્મ પામવા માગે છે અને એ ધર્મનું લક્ષ્ય પણ સ્પષ્ટ છે કે અનાદિ અનંતનું આ પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે. જીવને જો પોતાના ધર્મ માટેનો લક્ષ્ય સ્પષ્ટ ન હોય તો ધર્મની કોઈ દિશા સૂજે જ નહીં. ક્યારેક આ કરે, ક્યારેક આ કરે, ક્યારેક તે કરે, ક્યારેક અહીંયા દોડે, ક્યારેક અહીંયા દોડે, એને લક્ષ્યની કોઈ સ્પષ્ટતા છે નહીં. ખંભાતના મુમુક્ષુ આ બાબતમાં બહુ જ પુણ્યશાળી ભાગ્યશાળી હતા. એમણે લક્ષ સ્પષ્ટ બંધાઈ ગયું કે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે. સીધી સાદી વાત પકડાઈ ગઈ હતી, આ મને નડે છે ને આ હરખું નથી ને મારું આ બરાબર નથી ને આ કોઈ ચીજ નથી. પરિભ્રમણ એ માત્ર દુઃખરૂપ છે અને એ અનંત છે, અનાદિથી છે. હવે આ સમાપ્ત ક્યારે થાય? પરિભ્રમણ સમાપ્ત થવાથી સર્વ દુઃખોનો અંત છે. આવું સાદું ગણિત આ મુમુક્ષુને સમજાય, બાકીના તો બધા લાડા ચાવ્યા કરે. અહીંયા એ મુમુક્ષુઓને કૃપાળુ દેવ પણ એવી દ્રષ્ટિ બંધાવે કે જેમ તમારું લક્ષ્ય સ્પષ્ટ છે એમ લક્ષ્ય કેમ સિદ્ધ થાય એનો માર્ગ પણ સ્પષ્ટ, કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું છે ને પરિભ્રમણની સમાપ્તિ, જો આ લક્ષ્ય પ્રાપ્ત કરવું હશે તો એ એ અંગેનો માર્ગ, સાધના માર્ગ પણ બહુ સ્પષ્ટ છે, બહુ સરળ છે, સુગમ છે, સીધો છે, સચોટ છે. ક્યાંય આડું અવડું વિખરાવાની ફેલાવાની કશી જ જરૂર નથી. અહીંયા એક નવું સૂત્ર આપ્યું સરસ, સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે કે જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં. એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે જે અખંડ સત્ય છે. જો બંધન મુક્ત થવું હોય, જન્મ મરણનું બંધન, ભવચક્રનું બંધન, અનાદિ દુઃખનું બંધન, અનંત દુઃખોનું બંધન, જેને બંધન મુક્ત થવું છે, ગતિના ફેરાનું બંધન, યોનિના ચક્કરનું બંધન, આ બધા બંધનના જુદા જુદા સ્વરૂપ છે. એ બધાની પાછળ વાત તો એક જ છે, જીવ બંધનયુક્ત છે. અને બંધનયુક્ત જીવને કદી સુખ શાંતિ કે સમાધિ રહી ન શકે. તો જીવ બંધન મુક્ત, કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં ક્યાં સુધી ન થાય, તો કે તીવ્ર જ્ઞાન દશા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવ બંધન મુક્ત ન થાય. આ સિદ્ધાંત, એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે અને જે અખંડ સત્ય છે. સિદ્ધાંત આ છે કે તીવ્ર જ્ઞાન દશા જો જીવમાં ઉત્પન્ન ન થાય તો જીવ બંધન મુક્ત થાય નહીં. હવે બેસાડવું આપણે જરા કે જ્ઞાન દશા, જીવની જ્ઞાન દશા, જીવ એ જ્ઞાન સ્વરૂપ જીવ છે, જ્ઞાન ગુણ જીવનો છે, જડનો નથી. સંસારના છ દ્રવ્યની અંદર એક જીવ દ્રવ્ય જ એવું છે કે જેનો ગુણ, જેની સંપત્તિ, જેની સંપદા જ્ઞાન છે. તો આવું એની જ્ઞાન દશા તીવ્ર, એકદમ સૂક્ષ્મ એ જ્ઞાન દશા એની ઉપયોગથી ચાલે છે, તીવ્ર ઉપયોગ, એકાગ્ર, સૂક્ષ્મ, આરપાર ભેદી નાખે, ઓતપ્રોત એવી જ્ઞાન દશા જ્યાં સુધી આવે નહીં જીવને, ત્યાં સુધી એ બંધન મુક્ત ન થાય. આ સિદ્ધાંત છે, અને સિદ્ધાંત છે એ ત્રિકાળા બાધિત હોય, આજે છે અને કાલે નથી એને સિદ્ધાંત ન કહેવાય, એને સ્ટ્રેટેજી નીતિ કહેવાય. સિદ્ધાંત એ ત્રિકાળા બાધિત છે, અને કોઈ પોતાની રણયુદ્ધની નીતિ બદલે એ સામયિક છે, અલ્પકાલિક છે, સમય સમય બદલાયા કરે, પણ સિદ્ધાંત બદલાતો નથી. એટલે ત્રણ કાળની અંદર જે સિદ્ધ થયેલ છે, સર્વ પરિસ્થિતિમાં, સર્વ સંયોગોમાં, સર્વ કાળમાં, સર્વ ક્ષેત્રમાં અને સર્વ દ્રવ્ય માટે, એમાં કોઈ અપવાદ નથી, જે સિદ્ધ થયેલો છે, જે વાત અત્યંત અનંત જ્ઞાની પુરુષોએ સિદ્ધ કરી છે, એ જે વાત છે એ સિદ્ધાંત છે. અને જીનેશ્વર પરમાત્મા પોતાની દેશનામાં આવા સિદ્ધાંતો આપે છે. તો ધર્મ એ શાશ્વત છે, સનાતન છે, ત્રણ કાળમાં એક જ હોય, માર્ગ એક જ હોય, જ્ઞાનીઓ બદલાય. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. આ ધર્મને ઓળખવાનું, ધર્મને પરખવાનું, સાચી કસોટી આ છે કે જે ત્રિકાલા બાધિત છે તે તત્વ ધર્મનું છે, જે સત છે, જે સિદ્ધાંત રૂપે છે. કયા ધર્મના કયા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની અવગાહના કરીને, એનું મૂલ્યાંકન કરીને પછી જોવું કે કેનામાં શાશ્વતતા છે અને કેનામાં ફેરફુદેડી છે. જે શાશ્વત છે, જે સનાતન છે, જે ત્રિકાલા બાધિત છે, આવા સિદ્ધાંતો એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મ સાચો, શુદ્ધ, ઉપકારી, ઉપયોગી આ નિર્ણય લેતા પહેલા જીવને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. પણ જીવને મુશ્કેલી એ છે કે એની પાછળ વિચાર લગાવતો જ નથી, મનન ચિંતન તો કરવું જ નથી. કેમ કે મનન ચિંતન કરવા માટે ચિત્તની એકાગ્રતા જોઈએ, આ એકાગ્રતા નથી. સ્થિરતા જોઈએ, આ સ્થિરતા નથી. એટલો બધો ભટકે છે, એટલો બધે કે બેસી શકે, તમે 10 મિનિટ એને બેસાડી શકો પણ એના ચિત્તને સ્થિર ન રાખી શકો. ચિત્ત તો 1 મિનિટ પણ સ્થિર ન રહે. ઘડિયાળ લઈને બેસું અને જોવો સેકન્ડ કાંટા સામે દ્રષ્ટિ, અને નક્કી કરો કે મારે સહજાત્મ સ્વરૂપનું જાપ કરવું છે, નવકાર મંત્રનો. પણ જાપ કરતા કરતા જેવું ચિત્ત બીજે ગયું તો આંખો ખોલવી હોય તો હજી મિનિટનો કાંટો પૂરો થયો ન હોય, હજી 15 થી 20 સેકન્ડમાં જોઈએ આપણે. આટલી બધી ચંચળતા છે, નથી સ્થિરતા, નથી એકાગ્રતા, નથી નિર્મળતા. દુનિયાભરના વિષયો પડ્યા છે, ચિત્ત એટલું બધું સંસારમાં અનંત વિષયો સાથે જોડાયેલું છે, 5 ઇન્દ્રિય અને મનને કારણે, કે એને એટલા એટલા વિચારો ઝડપથી આવ્યા જ કરે છે, પર્યા જ કરે છે. સંકલ્પ વિકલ્પની હારમાળા જાણે તૂટતી જ નથી, અખંડ પડે છે. તો ચિત્તની નથી નિર્મળતા, નથી સ્થિરતા, નથી એકાગ્રતા, કે નથી એનો અભ્યાસ. ધર્મ એટલે આ અભ્યાસ કરવો. આવું ચિત્ત થયે એ ચિત્ત એ ધર્મને ધારણ કરી શકશે. ધર્મને ધારણ નહીં કરી શકે તો ધર્મનો ઉપદેશ સાંભળો જીવનમાં ટકી નહીં શકે. બીજા વિષયો તરત જ આવશે ને, આ ધર્મ તો અહીંયા બધે 10 વાગ્યા એટલે ગયો, અહીંયા બહુ મજા આવશે, પણ અહીંથી ઉતરો એટલે પછી દેખાશે નહીં ક્યાંય, પતી ગયું, પૂરું થયું. કારણ ઝીલાતો નથી, છે ત્યાં સુધી ઝીલાય છે, પછી ને જીલે, પકડાતો નથી. તો પરિણિત કેવી રીતે થાય, ધર્મ આચરણમાં કેવી રીતે આવે? આવા ધર્મના ક્યારેય સિદ્ધાંતો સમજવા જીવ પ્રયત્ન કરતો નથી, અને માત્ર શબ્દથી સમજાતા નથી, ચિંતનથી સમજાય છે, અનુપ્રેક્ષાથી સમજાય છે. શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા આવ્યા વિના જીવ બંધન મુક્ત થાય નહીં. અને આ જ્ઞાન દશા એટલે શું? તીવ્ર જ્ઞાન દશા એટલે શું? સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે. આ જ્ઞાન દશા શું છે? આ જ્ઞાન દશાનું લક્ષણ શું છે? આ જ્ઞાન દશાનું સ્વરૂપ શું છે? કે આપણે આપણા જીવનમાં જ્ઞાનવંત હોવા છતાં જ્ઞાન દશાવંત નથી, જ્ઞાન હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ નથી. જેમ કોઈ માણસ હોય એ શ્રીમંત હોય પણ કંજૂસ હોય, તો શ્રીમંતાઈ હોવા છતાં ધનનો ઉપયોગ નથી, ભૂખે મરતો હોય. એવો લોભી, એવો મુંજી, એવો કંજૂસ હોય કે નાની નાની બાબતની અંદર ધનને સાચવી રાખતો હોય, એટલે દુઃખી થાય એ માણસ, પણ પૈસો વાપરે નહીં. ખબર છે કે આ ભેગો આવવાનો નથી, આને રાખો રખાતો નથી, તો એ વાપરે નહીં. એમ આની પાસે જ્ઞાનની સંપદા કેટલી અપરિમિત, બેહદ જ્ઞાન છે પણ ઉપયોગવંત નથી. જ્ઞાન છે પણ જ્ઞાન દશા નથી, પૈસો છે પણ શ્રીમંતાઈ નથી. ખ્યાલ આવે છે? આપણું રાંકપણું કેવું છે, આપણી ગરીબાઈ સાચી શું છે, કે અનંત જ્ઞાનનો ધણી એ 1 મિનિટ પણ વિચાર કરી શકવાની શક્તિ ધરાવતો નથી. સ્વભાવના, વિભાવના તો અનંત કરે છે. સર્વ વિભાવથી ઉદાસીન પહેલું કામ એને કરવું પડે જ્ઞાનના ઉપયોગમાં, કે બધા જ પ્રકારના જગતના પદાર્થો પ્રત્યે એને જે રાગ દ્વેષ છે, પ્રીતિ અપ્રીતિ છે, ગમો અણગમો છે, આ બધી જ વસ્તુથી એને એમાંથી નીકળવું જોઈએ, ઉદાસીન થવું જોઈએ. ન રાગ ન દ્વેષ, ન રતિ ન અરતિ, ન પ્રીતિ ન અપ્રીતિ, ન ગમો ન અગમ. પદાર્થ જેમ જે છે તે ભલે છે, હું તેનાથી પર છું, હું તેનાથી અલગ છું, આવું પોતાનું નિર્લેપપણું પહેલા, પદાર્થ છે એનો નાશ નથી કરવાનો, પોતાનો નાશ નથી કરવાનો, પણ બે વચ્ચે જે જોડાણ મમત્વનું છે, આસક્તિનું છે, એ તોડવાનું છે. વિભાવથી ઉદાસીન થવાનું છે. મારાપણાનો તેમાં ભાવ છે, એને કારણે કશાય ભાવ છે, તો વસ્તુ કરતા વસ્તુ પ્રત્યેની આસક્તિ, વસ્તુ પ્રત્યેનું મમત્વ, વસ્તુ પ્રત્યેનો મોહ અને વસ્તુ પ્રત્યેની મૂર્છા, આ બધી જુદી જુદી અવસ્થા છે આપણી. આ અવસ્થામાંથી આપણે નીકળવું છે, કારણ કે પદાર્થ અને વસ્તુ જગતના પર છે, વિનાશી છે, એ જીવની સાથે સદા રહી શકે એવી સ્થિતિ નથી, એવી કોઈ જગતની વ્યવસ્થા નથી. તું ગમે તેટલી મૂર્છા રાખ, તું ગમે તેટલું મમત્વ કર, પણ પદાર્થ એનો સંયોગ સદા સદૈવ સાથે રહે એ વસ્તુ બને એમ નથી. આ સાદી સમજ તો બેસાડીએ, સાવ સાદી સમજ, તો શું કરવું? તો મમત્વ, મૂર્છા, મોહ, આસક્તિ એ હશે તો એ તારા સુખ દુઃખનું કારણ થશે, તારી આકુળતા વ્યાકુળતાનું કારણ થશે. એ કારણ શું કામ રહેવા દેશ? જો એની પ્રત્યેનો તારા જ નથી તો પછી એના પ્રત્યેનો મોહ આસક્તિ એનાથી ઉદાસીન થઈ જાય. પદાર્થથી ઉદાસીન થવું એટલે પદાર્થ પ્રત્યેના રાગથી મુક્ત થવું, પદાર્થ પ્રત્યેની આસક્તિથી મુક્ત થવું. પદાર્થ હો તોય ભલે, ન હો તોય ભલે, એનું જે સ્વરૂપ જે રીતે રહેવાનું હશે તે રીતે રહેશે, કોઈ વિકલ્પ નહીં. આ ઉદાસીન જ્યારે થઈ જાય, જે કરતો એ કરે, આવો ઉદાસીન, સર્વ વિભાવથી ઉદાસીન. આપણે તો અનંત વિભાવોથી ભરેલું જીવન છે, અને અનંત વિભાવોથી ભરેલું જીવન હોવાને કારણે આપણા કશાયના પરિણામ અનંત પ્રકારે થયા જ કરે છે, રાગ અને દ્વેષના. અને એની સૂક્ષ્મ જે કંઈ પર્યાયો છે, એ પર્યાયોના પરિણામ સતત ચાલુ જ છે. આપણને ખ્યાલ નથી કે આપણું ચિત્ત કેટલું ડામાડોળ છે, કેટલું અસ્થિર છે, કેટલું વિક્ષિપ્ત છે, શાંત જ નથી. આપણને લાગે ઊંઘમાં પણ નથી, ઊંઘીએ છીએ ને ત્યારે પણ એનો વેપાર એટલો જબરજસ્ત છે કે 6 કલાક ઊંઘનું પણ કોઈ પરિણામ નથી. એવો જ થાકેલો, એવો જ નબળો, એવો જ નિસ્તેજ એ ઊઠે ત્યારે હોય, કાં બરોબર ઊંઘ આવી નહીં. શું હતું, શું વાંધો હતો? તાર રૂમમાં તો કોઈ આવ્યું નહોતું, પણ મારા રૂમમાં હું હતો ને, પછી હું ક્યાંથી આવે? બીજા કોઈની જરૂર નથી, તું જ બસ છો. તોફાન બધા પોતાના છે, ચિત્તની અંદર ધમાસાણ યુદ્ધ ચાલે છે, અને રાત્રે સૂતી વખતે દિવસભરના વિભાવોનું ચિંતન કરીને સૂવે એ કંઈ પરમાત્માનું ચિંતન ન કરે. છેલ્લે છેલ્લે ફોન બાજુમાં રાખ્યો હોય, એ અડધી પડધી ઊંઘ આવે તો કોકનો મોબાઈલ કીધું એટલે આવી જ થઈ ગયું, ઓલું કીધું કહી દીધું બરોબર ચાં છે, આ પાછું મૂકો ન પીકો. હું તો આના ઊંઘમાં એ વેપાર સિવાય શું ચાલે? સતત આ પ્રવૃત્તિમાં રહેલો જીવ એ પોતાની પર્યાયને, નિજ પર્યાયને ક્યારે ભજે? જ્ઞાની કે છે સર્વ વિભાવથી ઉદાસીન. શરત નંબર 1, સર્વ વિભાવથી ઉદાસીન થા. ઉદાસીન થવું એટલે એનાથી પરપણું અનુભવવું, નિર્લેપતા અનુભવવી, એની સાથે મમત્વહીન દશા, આસક્તિ વિહીન અવસ્થા, કોઈ જાતનો રાગ નહીં, द्वेष पण नाही, उदासीन, न राग न द्वेष, કેવળ સંભાવ. એ જેમ છે તેમ છે, એ પર છે, એની કોઈ ચિંતા, એની કોઈ કાળજી, એની કોઈ ચીવટ રાખ્યા વિના પોતે પોતાના સ્વરૂપની સાથે સ્થિર થવું. ઉદાસીનતા પેલા, અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની. સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. કૃપાળુ દેવે આ બે મંત્ર આપ્યા કે કેવળ ઉદાસીનતા એ તારા સુખની સહેલી છે, અધ્યાત્મની જનની છે. ઉદાસીનતા આવ્યા વિના જીવનમાં અધ્યાત્મ જાગે નહીં. અધ્યાત્મ એટલે આત્મ સંબંધી વિચાર, આત્મ સંબંધી ચિંતન, આત્મ સંબંધી ધ્યાન, બધો જ વેપાર જ્ઞાનનો આત્મ સંબંધી જ્યારે થાય, બધી જ પ્રવૃત્તિનું વિચારણાનું કેન્દ્ર આત્મા હોય એને અધ્યાત્મ કહેવાય. આ અધ્યાત્મની જનની આખા જગત અને એના પદાર્થ, એની વ્યવસ્થા, એનું સ્વરૂપ, એના પ્રત્યે ઉદાસીન થયા વિના જીવ આત્મ કેન્દ્રિત થઈ શકે નહીં. મારે પરિઘ ઉપર પણ ભંબવું છે અને કેન્દ્રમાં પણ જવું છે. પરિઘ એટલે મોટું ચક્કર, એ ચક્કર વધારે રાજ કરે, વધારે રાજ કરે, વધારે જ કરે, એના ઉપર ભંબવું છે, દોડવું છે. અને કેન્દ્ર એટલે આત્મા, કેન્દ્રસ્થ થવું છે. તો પરિઘ ઉપરથી તું પાછો વળ, પરિઘને તોડી નાખ, તો કેન્દ્ર ઉપર રહી શકીશ. નહીં તો તું કેન્દ્ર ઉપર નહીં, પરિઘ વધારા કરીશ તો કેન્દ્ર ઉપર કદી નહીં પહોંચ. ઉલટો ક્રમ કરવો પડે. સર્વ વિભાવથી ઉદાસીન થા. અત્યાર સુધી એના ઉપર ઉદાસીન નથી થયો, રાગવંત થયો છું, પ્રીતિમાન થયો છું, એટલે એ સર્કલ વધ્યા જ છે, વધ્યા જ છે, વધ્યા જ છે, એમાં વધારો જ કર્યો છે. એક્સટેન્શન, એક્સટેન્શન અને એક્સટેન્શન, વ્યાપ, વ્યાપ અને વ્યાપ. સંસાર વધારતા જઈએ અને સુખની શોધ કરતા જઈએ, ક્યારે આરો આવે? તો કે જે સંસારમાં સુખ નથી એ તું વધાર, ગમે એટલો વધાર, એના સ્વરૂપ વધાર, એના પ્રકાર વધાર, એના પ્રસંગ વધાર, તો એથી કરીને સુખની પ્રાપ્તિ થાય. જે રેતીમાં તેલ નથી એને પીલ્યા જ કરીએ, ખાંડણીયામાં ખાંડીને તેલ કાઢવા પ્રયત્ન કર્યો, એ ન થયું તો ચિચોડામાં નાખ્યો, એ ન થયું તો ઘાણીમાં નાખ્યું રેતીની કોથળી, એ નહીં થઈ તો કોઈ મિલમાં લઈ ગયો તેલવાળાની કે મારે આ બે મણ રેતી પીલાવવી છે, નીકળશે ને તેલ? શક્ય જ નથી. એમ સંસારનો વિસ્તાર, સંસારનો વ્યાપ, એમાંથી સુખનું સર્જન થાય એ વસ્તુ શક્ય નથી. સમજ ઓછી છે. પાણી વલોયવા જ કરે છે, પાણી વલોયવા જ કરે છે. કમર વલોણું હાથથી લીધું, એ થાકી ગયો તો ઝીણી લીધી, એ થાકી ગયો તો પેલું બોસ લીધું, કર્યા કર, જે કરવું એ કર, હજી બીજા ઘણા આવશે સાધનો એવા. વિજ્ઞાન કેટલું બધું આગળ વધી ગયું છે, વિજ્ઞાન ગમે એટલું આગળ વધી ગયું, વિજ્ઞાનનો બાપ આવે તો પાણી ભલોવાથી અંદર અમૃત નીકળે નહીં. તારે માખણનો લોંદો જોઈ છે, તારી પાસે સારા મજાના દૂધનું મેળવેલું દહીં અને એની બનાવેલી છાશ હોય તો કંઈક નીકળશે, બાકી નહીં થાય. જ્યાં જે વસ્તુ નથી ત્યાંથી તે વસ્તુ સંભવે નહીં. જ્ઞાનીઓએ સંસારનું સ્વરૂપ કહ્યું કે અનંત દુઃખમય અને અનંત શોકમય, એકાંતે બળતો આ સંસાર છે, તેમાં સુખની આશા કરવી યોગ્ય નથી, એ મૃગજળ સમાન છે. જો આ સ્વરૂપ જ્ઞાનીઓએ નિષ્કર્ષ રૂપે આપ્યું, નિચોડ રૂપે આપ્યું, તો આ મૂર્ખને એમ થાય કે એની કંઈક ભૂલ થઈ ગઈ હશે જ્ઞાનીની. ઋષભદેવને ખબર નહીં હોય એટલે આ રાજ છોડીને વયા ગયા. હું હોઉં તો ડાયો. મહાવીરને સમજાણું નહીં એટલે મહાવીરે રાજ્યનો ત્યાગ કર્યો અને આ ગયા. જરૂર એને ખબર નહીં હોય કે મેલમાં શું સુખ છે, એને નહીં ખબર. નેમનાથ પાછા ગયા, લગ્ન મંડપથી એને શું છે પરિવારનું એ નહીં ખબર હોય બિચારાને, કોઈ સમજાવ્યું નહીં હોય, અને અણમળ ડોબો મળ્યો હશે. નહીતર તો કહે કે ઉભો રે તો હાયલા કરે. લગ્નમાં થોડી ઘણી અવ્યવસ્થા તો હોય, તું ચિંતા શું કામ કરે, આપણે તો કામ લાડી ઘરમાં લાવી છે. એને નહીં મળ્યો કોઈ એટલે પાછા ગયા, ગિરનાર ઉપર જઈને સંયમ લીધો. આ જીવને હજી આવી જ બફમમાં છે, એને એને આ જ્ઞાન દશા શું છે ખબર નથી. સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાય એને ભજવું, બે કામ કરવા. એક જે અશુદ્ધ છે એવી જગતની સર્વ પર્યાયો છે, પદાર્થની પર્યાયો અશુદ્ધ છે, જેમાંથી જીવને બંધનું જ કારણ છે, મુક્તિનું કારણ નથી. સંસારના કોઈ પણ પદાર્થ સાથેનું આપણું જોડાણ એ મુક્તિનું કારણ બની શકે નહીં. સ્વરૂપ સાથેનું જોડાણ મુક્તિ સિવાય બીજું કોઈ પરિણામ આપી શકે નહીં. તો સર્વ વિભાવથી ઉદાસીન થવું અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, સહજપણે ભજે. શબ્દ બહુ સરસ આપ્યો છે, સહજ. સહજપણે નિજ પર્યાયને ભજે અને આ નિજ પર્યાયને સહજપણે ત્યારે જ ભજી શકે જે પોતાનું જ છે, જે સ્વાભાવિક છે, જેમાં કશો જ કોઈ પ્રયત્ન કે પુરુષાર્થ પણ ન કરવો પડે, અનાયાસપણે જે થઈ શકે. કેમ કે જે સ્વયં પોતે છે એમાં શું મહેનત કરવાની હોય. આ સહજપણું ક્યારે પ્રાપ્ત થાય કે એની અંદર અજ્ઞાનને કારણે આવેલું અસહજપણું જો એમાં ઉદાસીન થઈ જઈએ તો સહજપણું તો છે જ. એક દીપક પ્રગટેલો છે, પ્રકાશિત છે, એની જ્યોત છે, પણ આડા આવરણ છે, કપડાના છે, પતરાના છે, અન્ય પ્રકારના સાધનોના, અને પ્રકાશ મળતો નથી, અંધકાર છે ચારે બાજુ. તો શું કરવાનું છે? તો જ્ઞાનીઓ કહે છે કે ભાઈ આ તારી જ્યોતિ છે એ સ્વયં જ્યોતિ છે, સહજપણે જ્ઞાનવંત છે, પ્રકાશવંત છે, અજ્ઞાનનો અંધકાર ત્યાં રહી શકે એવી સ્થિતિ જ નથી. પણ મુશ્કેલી શું છે? તો કે આવરણ છે અજ્ઞાનના. બસ આવરણને હટાવી લે, આવરણ તરફ ઉદાસીન થઈ જા, આવરણને દૂર કરી લે, આવરણથી તારા ચિત્તના ઉપયોગને ખસેડી લે, એટલે તું તારામાં સ્થિર થઈ જઈશ. સ્વયં જ્યોતિ સુખધામ, તું સ્વયં જ્યોતિ છો. આત્માના જ્ઞાનની જ્યોતિ પ્રગટાવવા માટે કોઈ દિવાસળી, કોઈ મીણબત્તી એની આવશ્યકતા નથી, એને કોઈ દિવેલ પૂરવાની આવશ્યકતા નથી, એને કોઈ રૂની વાટ બનાવવાની આવશ્યકતા નથી. એ સ્વયં જાગૃત છે, સદા જાગૃત અચિર જ્યોતિ છે, અનુત્પન્ન છે અને અવિનાશી છે. એણે કોઈએ ઉત્પન્ન કરી નથી, એ સ્વયંભૂ છે. માટે સહજપણે કીધું કે આત્મા નિજ પર્યાય છે, શુદ્ધ છે, સ્વયં છે, અનુત્પન્ન છે, એટલે સહજપણે ભજી શકાશે. એને માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, માત્ર દ્રષ્ટિને ફેરવવાની જરૂર છે, માત્ર ઉપયોગને ફેરવવાની જરૂર છે. જે અત્યાર સુધી જે આપણો ઉપયોગ હતો, જે જ્ઞાન હતું, એ જગત તરફ વહેતું હતું, એ બંધનું કારણ હતું. એ જ્ઞાનને તું તારા તરફ લે, એટલે નિર્મળ સહજપણે શુદ્ધ પર્યાયને ભજે, આત્મા પોતાને ભજે, પોતાના જ્ઞાન સ્વરૂપને ભજે, પોતાના શુદ્ધ સ્વરૂપને ભજે, પોતાના નિર્મળ સ્વરૂપને ભજે, અને એનું પરિણામ શાંતિ, અનાકૂળતા, સમાધિ અને સુખ. આત્મા જ્યારે સ્વપર્યાયને ભજે ત્યારે અશાંતિનું કારણ કોઈ બનતું નથી, કેમ કે સ્વયં સુખધામ છે. સુખધામને ભજે એને સુખ મળે, અને જે સ્વયં સંસાર અગ્નિથી બળતો છે એને ભજે તો ઉષ્ણતા મન મળે, બીજું શું મળે? એમાં શીતળતા ન મળે, એમાં ઉષ્ણતા મળે. સંસાર અને સંસારના પદાર્થો, સંસાર અને સંસારના સંયોગો, એની સાથે એકાકાર થવાથી ઉષ્ણતા વધે કે શીતળતા વધે? તો કે ઉષ્ણતા વધે. અને સંસારથી અલિપ્ત થઈને, સંસારથી ઉદાસીન થઈને, એના સંયોગો, એના પદાર્થો, એની સ્થિતિ, એની પરિસ્થિતિ, એનાથી ઉદાસીન થઈને પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે, જે અનાદિનું છે, જે શાશ્વત છે, જે અનુત્પન્ન છે, જે અવિનાશી છે, એના તરફ લક્ષ્ય કરે તો એમાં એને અનાકૂળતા, શાંતિ, સમાધિ, સુખની અનુભૂતિ થાય, પ્રસન્નતાની અનુભૂતિ થાય. કોઈ પદાર્થનો સંગ ન હોય ત્યારે પણ શાંતિ મળે કે ન મળે. આજે આપણે એમ કહીએ કે ભાઈ મેં આઈસ્ક્રીમ ખાધો, ખાતી વખતે અને ખાઈને જરા બે પાંચ મિનિટ આપણે કહીએ બહુ મજા આવી ગઈ. આપણી મજા સેના ઉપર આધારિત હતી? તો આઈસ્ક્રીમનો કપ હતો હાથમાં વાડીલાલનો, એટલે જરા મજા આવી ગઈ. તો આપણી મજા આઈસ્ક્રીમ ઉપર આધારિત હતી. પણ આજે એમ કહીએ કે સવારના પરમાં ઉઠો અને નવકાર મંત્રનું સ્મરણ કર્યું, પરમાત્માની પ્રાર્થના કરી, આંખ ઉઘડી ગઈ હતી એટલે સરસ મજાની ભક્તિ, પાંચ હજી બાકીના કોઈ ઉઠ્યા નહોતા, વિક્ષેપ નહોતો, ક્યાં આજુબાજુનું વાતાવરણ શાંત હતું, મને થઈ બેસી ગયો અને બેસી ગયો ને થોડી 10 મિનિટની ભક્તિ થઈ ગઈ. અને પછી આનંદ લાગે કે ઉપાધિ લાગે, દુઃખ લાગે? ઓલું સુખ જે હતું એ આઈસ્ક્રીમના આધારિત હતું, આ જે સુખની વેદના થાય છે એમાં પદાર્થ કયો હતો તારી પાસે જગતનો? તો કે કોઈ નહોતું. તો તમે શેનાથી સુખ મળ્યું? તું શું ખાતો હતો? તો કે કાંઈ નહોતો ખાતો. શું જોતો હતો? તો કે કાંઈ નહોતો જોતો. કાન શું શું સાંભળતો હતો? તો કે કાંઈ નહોતો સાંભળતો. શું ચાખતો હતો? તો કે કાંઈ ચાખ્યું નથી. શું સૂંઘું તું? કાંઈ સૂંઘું નથી. શું સ્પર્શતો હતો? ઇન્દ્રિયોના એકય વિષયનો ભોગ ઉપભોગ નહોતો. સંસારનો કોઈ પદાર્થ પણ નહોતો. હું મારામાં હતો, હું મારામાં હતો. અને એની મને જે શાંતિ વેદાઈ, એની અનાકૂળતા જે થઈ, એની સમાધિ થઈ, અને એને કારણે આનંદ અને પ્રસન્નતા, આનંદ અને પ્રસન્નતા. કોઈ કહે કદાચ, ઓહો આજ તો બહુ તમને ગાઢ ઊંઘ આવી હશે, આમ ખુશખુશાલ દેખાવ છો. રોજ તો ઉઠીએ તો મરલ જેવો, માબાઈ જેવો દેખાય. મારું બ્રશ ક્યાં છે? હવે ધૂળ તારું બ્રશ ક્યાં? તું 8 કલાકની ઊંઘ લઈને નીકળો છો ને કઈ સ્ફૂર્તિ તો છે નહીં તારી. કારણ કે જીવ સતત વિભાવમાં હતો. આવી શાંતિમાં હોય એની સ્ફૂર્તિ કેવી હોય? તો કે છે એની પ્રસન્નતાનો આધાર માત્ર પોતાનું સ્વરૂપ છે. એને કોઈ દીવા દિવેટની જરૂર નથી. આ જ્યોત સ્વયં પ્રકાશિત છે. આવરણ દૂર કરી નાખ. વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે. સહજ, કઈ જરૂર નથી એમાં. માત્ર તું તારામાં સ્થિર થઈ જા, પતી ગયું. કોઈ ઉપક્રમની, કોઈ સાધનની કંઈ આવશ્યકતા નથી. માત્ર પોતે પોતાના સ્વરૂપમાં, અને સ્વરૂપમાં સ્થિર થવા માટે કશું જ નથી કરવાનું. શરીરની બાહ્ય ક્રિયાઓ અને બાહ્ય ચેષ્ટાઓ એને શાંત કરવી, મન વચન કાયાના યોગને શાંત કરવા, અને અંદર આત્માનો યોગ છે જે જ્ઞાન યોગ ઉપયોગ રૂપે છે એને એક્ટિવ કરવો. આ બધા સાધનો હોય ને, આ બધા મિકેનિક બધા જાણે, એને એક્ટિવેટ કરવો પડે. આપણે ક્યાંક, મારો મોબાઈલ હાલતો નથી, તારો મોબાઈલ ક્યાંથી હાલે? એક્ટિવેટ તો કર. કોઈ આઈપોડ લાવે, કોઈ કાંઈ લાવે, કોઈ કાંઈ લાવે, પછી કે એક્ટિવેટ તો કરો. એમ આપણે ક્યારે આપણું જબરજસ્ત આવું તંત્ર, સાયન્ટિફિક, આત્મા જેવું અનંત શક્તિવાન, અનંત જ્ઞાનવાન, અનંત ઉપયોગવંત, એને ક્યારેય એક્ટિવેટ કર્યો જ નથી. એ જૈનમોને 70 વર્ષથી અત્યારે ખબર, તમે 70 વર્ષ થયા હજી તમે તમારા આત્માને તો એક્ટિવેટ કર્યો જ નથી. હાવ બેવકૂફ ને બુદ્ધુની જેમ આમને મરી જશો. કોઈ વસ્તુ કોઈ આપણને આપે ને આપણને ખબર ન પડતી હોય કેમ ચલાવવું, તો હાચવી જ રાખ્યું હોય ને, પછી કાઢીએ, પછી કોકને કહીએ, જો મને આ ફલાણા ભાઈ આપી, 25 વર્ષથી આમ ને આમ છે, અરે આના કેટલા ઉપયોગ છે, તે કાંઈ ન કર્યું, અરે આનાથી તો આખી જિંદગી બદલાઈ જાત. શું કર્યું? તો કે એને એક્ટિવેટ જ નથી કર્યો તમે. હજી સાધન એમને એમ રાખ્યું છે. 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ ગયા અને જિંદગીમાં ક્યારેય ચેતન તત્વને એક્ટિવેટ ન કર્યું, જે સહજ છે. અરે પેલા સાધનમાં તો બેટરી ચાર્જ કરવી પડશે. આમાં તો કે છે તું સ્વયં બેટરી છો, તું જ ઉર્જાનો પ્રવાહ છો, ઉર્જાનો પુંજ છો. તારે ક્યાંય કનેક્શન લગાવવાનું નથી.
અરે તારી બેટરી ચાર્જ થઈને એની સાથે કોકનું કનેક્શન લાગી જાય તો એ તરી જાય. જો તું જાગૃત હો, એક જાગૃત આત્મા એના સમવસણમાં જાય તો હજારો જીવો પોતાના સ્વરૂપને પામે. આ તારું આવું જ સ્વરૂપ છે, બસ સહજપણે આ સહજ સ્વરૂપ છે. આ સ્વરૂપ સહજ છે, એને કોઈ બાહ્ય સાધનની આવશ્યકતા નથી. એને ભજે આ જ્ઞાન દશા છે, તીવ્ર જ્ઞાન દશા, પોતાને પોતાનું જ્ઞાન, એ સિવાય બીજા કોઈ પદાર્થનું જ્ઞાન નહીં, માત્ર સ્વયં જ્ઞાનને જ્ઞાનનું જ્ઞાન, ઉપયોગને ઉપયોગ સાથેની એકતા, આ તીવ્ર જ્ઞાન દશા. કોઈ વિકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં, અવિકલ્પ સ્થિતિ. એને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે, જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં. કરવું પડશે આજે, પોતે પોતામાં જ્યારે સમાઈ જશે સહજપણે, ત્યારે જ જગતના બંધનથી મુક્ત થઈ શકશે. પણ આ વાત સાહેબ જીને સિદ્ધાંત પ્રતિપાદન કર્યો અને હે પરમ કૃપાળ દેવ આપે આપ્યો, પણ આ વાત અમે કાંઈ સમજી શકતા નથી, અમારાથી પકડાતી નથી. અમે ટોપ છે એમ બોલી જશું બસ, પછી કાંઈ વાત અમારાથી પકડાતી નથી. આગળ કહે છે, કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે. કોઈક જીવથી આ દશા અમે જે કીધી છે એનો વિચાર હજી પામવાની વાત નથી. દશા પામવાનું પછી પેલા વિચારી શકો તો પામીએ ને. હું સિદ્ધ છું એ વિચારી જ નથી શકતો તો પામે ક્યાંથી. હું સદા સદૈવ મુક્ત છું, આ બધા બંધન સંસારના છે એ બધા અસત છે. આત્મા તો સદા ત્રિકાળ મુક્ત છે, આવો વિચાર જ હજી કરી શકતો નથી. હજી તો જ્યારે જીવે ત્યારે રોદ્રાણા જીવે કે મારે તો કેટલી બધી મર્યાદા છે, મારે તો આ મુશ્કેલી છે, મારે તો આ મુશ્કેલી છે. એ બહારના સ્થિતિ સંજોગોના આધાર ઉપર પોતાની અવસ્થા જ બંધાયેલી સિવાય બીજો કઈ વિચાર કરી શકતો જ નથી. આ એને સહજ થઈ ગયું છે, બંધન જેને સહજ થઈ ગયું છે એ મુક્તિનો પુરુષાર્થ ક્યાંથી કરે. કોઈક જીવથી આ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, થઈ શકે વિચાર કરે તો. આત્મસિદ્ધિમાં સૂત્ર આપ્યું કે કર વિચાર તો પામ. દશા ઘણી ગહન છે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. અત્યંત ગહન દશા છે, અમે એ વિશે વધારે કંઈ કહી શકીએ એમ જ નથી. શું કહેવું, સ્વયં જ્યોતિ સુખધામ, અનંત દર્શન જ્ઞાન તો અવ્યાબાધ સ્વરૂપ, તારું સ્વરૂપ જગતની કોઈ શક્તિ જગતની કોઈ સત્તા એમાં બાધા ઉત્પન્ન કરી શકે નહીં, એવું અવ્યાબાધ સ્વરૂપ તારું છે. શું કહેવું, કર વિચાર તો પામ. આટલું હોવા છતાં અમે કહી શકીએ એમ નથી, પણ તું પામી શકે છે. જ્ઞાનીઓ કહે છે અમે કહી શકીએ એમ નથી, પણ તું પામી શકે છે. કહેનારો કહી શકતો નથી, એ સાંભળનારો પામી શકે છે. આ અદભુત જૈન દર્શન ખૂબ લક્ષમાં લેજો, ખૂબ વિચારજો. જે પદ શ્રી સર્વજ્ઞે દેઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે ज्ञान जो अपूर्व अवसर एवो क्यारे आवशे।
भगवान पण नथी कही शकता અને ભગવાન જેવો તેવો નથી, સર્વજ્ઞ છે। આપણે ઘણાને ભગવાન બનાવી દીધા છે એની વાત નથી અહીંયા। જે સર્વજ્ઞ છે, જે પૂર્ણ વિતરાગ છે, જે જીન છે, જે અરિયંત છે, જેણે ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, અનંત ચતુષ્ટય જેને વિશે પ્રગટ છે, એ ભગવાન પણ કહી શક્યા નથી। સમવસણમાં બિરાજમાન છે એ ભગવાન નથી કહી શક્યા। પણ એ વાત સાંભળનાર અનુભવથી પૂર્ણપણું પામી શકે છે। અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન। આ જ્ઞાન જે છે એ અનુભવ ગોચર છે, પકડી શકાશે જો બોધને અનુભવમાં લે તો, જો શબ્દને અનુભવમાં લે તો। શબ્દને, બોધને, ઉપદેશને અનુભવમાં લેવો હોય તો એની વિચારણા કરવી પડે। કર વિચારતો પામ, કર સાંભળતો પામ એમ નથી લખ્યું, જાણતો પામ એમ નથી લખ્યું, બોલતો પામ એમ નથી લખ્યું, લખતો પામ એમ પણ નથી લખ્યું। વિચાર કરવો પડે, અને વિચાર કરવામાં લખવાની જરૂર નથી, બોલવાની જરૂર નથી, સાંભળવાની જરૂર નથી। આ બધું બંધ કરીએ તો જ વિચાર થાય। વિચાર એ આંતરિક પ્રક્રિયા છે, જ્ઞાનનો ઉપયોગ છે। વિચારમાં કાગળ પેન્સિલની જરૂર નથી, વિચારમાં ઓડિયો વિઝ્યુઅલની જરૂર નથી, વિચારમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ। એટલે ઘણીવાર કહીએ છીએ કે તું કોકના દોરવો દોરવા જાસ, એમાં શું વળે? તું તો તું વિચાર તે ન કર્યો, તારા હિતની વાત શું છે? તને ન સમજ પડી? સાચો વિચાર ત્યારે જ થાય છે કે જીવ પોતાના જ્ઞાન ઉપયોગથી જોડાય તો। ચડાવ ધનેડાથી કોઈ દી વિચાર ન થાય। આજ વાંધો એ પડ્યો છે કે આપણે કોકના તાલે નાચતા શીખી ગયા છે, બંધ કરવું પડશે। પોતાનો સૂર શું છે પકડી લેતું, અને વિચાર કર, એ વિચાર તો પામી શકીશ તું। અદભુત વાત છે। જે પદ સર્વજ્ઞ નથી કહી શકા એની પછીની ગાથામાં કે છે, એહ પરમ પદ પ્રાપ્તિ નું કર્યું ધ્યાન મેં। સાહેબ શેનું કર્યું તમે? ઓલા કીધું નથી, સર્વજ્ઞ એ તો કીધું નથી, એ કહી શકાય નથી, એમ તમે જ કયો છો, અને તમે એનું ધ્યાન કર્યું, એ પરમપદ પ્રાપ્તિનું, એ પરમપદ પ્રાપ્તિ કરવા માટે મેં ધ્યાન કર્યું છે, અને ચોક્કસ થશે। ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે। થાશું તેજ સ્વરૂપ જો, જે તમે કહી શકતા નથી એ હદ છે ને। ભગવાનની સાથે વાત કરે છે કે તમે જે નથી કહી શક્યા છે, હે સર્વજ્ઞ પરમાત્મા, તમને પણ જ્ઞાનમાં જે પદ દેખાયું એ તમે કહી શક્યા નથી, એ જ સ્વરૂપ અમે પ્રાપ્ત કરવાના છીએ, એ પરમપદની પ્રાપ્તિનું ધ્યાન કર્યું અને થાશું તે જ સ્વરૂપ, તે જ હદ છે ને। આ એક એક આત્મા સિદ્ધ સમાન છે। આ જીવની જ્ઞાન દશા અતિવ્ર જ્ઞાન દશાનો અધિકારી છે। લક્ષમાં આવતું નથી કારણ કે સર્વ વિભાવથી ઉદાસીન થતો નથી। એને લાગે છે કે ઉદાસીન થવાથી કંઈક લૂંટાઈ જશે, તો કંઈક હું ગુમાવીશ, તો પછી આપણે શું કરશું? આ એને ચિંતા કુરી ખાય છે। એકવાર નિર્ભીક થઈ જા કે જગતનો એક પણ પદાર્થ નહીં હોય તો તારા સુખને કોઈ આંચ આવે એમ નથી, અને જો આવી ભીતિ હોય તો સિદ્ધપદની યાત્રા શું કામ માંડી છે? સિદ્ધપદમાં તો એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, એક પરમાણુનો સ્પર્શ નથી રહેવાનો, તો અત્યારે આ શું પરમાણુને તું ચોઈટો છો, અને છૂટતા વિચાર કરસ કે કેમ થશે, શું થશે, વિચાર નથી, કર વિચાર તો પામ. કોઈક જીવથી એક ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે. સાહેબ કેમ, બધા જ્ઞાન વાળા હોય તો બધાથી થાય, શું કામ કોકથી જ થાય? કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. આનો અભ્યાસ શું છે, આનો પરિચય શું છે, આની માસ્ટરી શેમાં છે? અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ, અત્યંત અજ્ઞાન દશાએ જે પર છે ને પોતાના માયના, જે પર પદાર્થ છે ને પોતાનું માયનું, એને સુખ પદાર્થમાં શોધ કરી, પદાર્થનો સંગ્રહ એ સુખનું કારણ એમ માયનું, પદાર્થ પ્રત્યેની મોહ અને આસક્તિ એ પોતાના પરમ આનંદનું કારણ માયનું, અત્યંત અજ્ઞાનથી અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. કોણે? આ જીવે, આ વાંચનારે પોતે, સાંભળનારે પોતે, લક્ષ કેના ઉપર કરવાનો? આ એટલે કે મારા જીવે. બીજા ઉપર લક્ષ જશે તો વાત પકડાશે તો એમ જ મજા આવશે કે ઓલા આમ જ કર્યું છે, આને આમ જ કર્યું છે. આ જીવે, મેં આ કર્યું છે. અનાદિથી અત્યંત અજ્ઞાન દશા, હવે અહીંયા તીવ્ર જ્ઞાન દશાની વાત કરે છે, અને મારી પ્રવૃત્તિ અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ છે. તે પ્રવૃત્તિ જે અત્યાર સુધી મેં કરી છે એ પ્રવૃત્તિ એકદમ અસત્ય અને અસાર સમજાય, એકદમ કે જે કંઈ કર્યું છે તે ખોટું કર્યું છે અને અસાર, એમાં કાંઈ સાર પણ નથી. જે કર્યું છે ખોટું કર્યું છે, વ્યર્થ કર્યું, નિરર્થક કર્યું, પાણી જ વલોવ્યું છે, રેતી જ પીલવાનું કામ કર્યું છે, મજૂરી કરી છે, અસાર સમજાય અને તેની નિવૃત્તિ સૂજે એમ બનવું બહુ કઠણ છે. જીવને આ વિચાર આવે કે જે કંઈ મેં કર્યું છે તે અસત્ય છે અને અસાર છે અને એની હું નિવૃત્તિ કરું, એ સમજાવવું એમ બનવું બહુ કઠણ છે. અને એ નથી બનતું ત્યાં સુધી એને એનું અત્યંત અજ્ઞાન એ નિવૃત્ત થતું નથી. અત્યંત અજ્ઞાન નિવૃત્ત થતું નથી તો તીવ્ર જ્ઞાન દશાનો વિચાર કેવી રીતે કરવો? કોઈક જીવથી તે ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે. સાહેબ, અમારાથી વિચાર નથી થતો આ ગહન દશાનો. કેમ નથી થતો? એનું કારણ કે અનાદિકાળથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. બધી જ પ્રવૃત્તિ જે કરી છે સંસાર સંબંધી, સંસારની વળગણા સંબંધી, એ બધી જ પ્રવૃત્તિ અસત્ય અને અસાર. આ સમજાવવું બહુ મુશ્કેલ છે, એટલે ઓલી દશાનો વિચાર થઈ શકતો નથી. જ્ઞાનીઓની ગહન દશાનો વિચાર આપણે કરી શકતા નથી. એટલે કોઈ જ્ઞાની પુરુષના જીવનની કોઈ મહત્તા આવે તો આપણે તરત કહીએ કે કંઈ બનતું હશે, ન બન્યો હોય તો બધું કેવા ખતર, શાસ્ત્રમાં બધું લખે આવું બધું, પણ આવું કંઈ હોય નહીં. જ્ઞાનીઓની સ્થિતિનો સ્વીકાર પણ આપણે કરી શકતા નથી. ઉપસર્ગ હોય, માથે ખેરના અંગારા હોય અને ગજ સુકુમાર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે એવો વિચાર કરી શકે કે જે વિચારથી જન્મો જન્મના અજ્ઞાનજનિત કર્મોના દળિયા એના ખરતા જાય અને એક આત્મા કેવળ જ્ઞાન દશાને પામે, આવું કંઈ બનતું હશે? બેસે નહીં વાત, કાનમાં ખીલા ઠોકાય અને ભગવાન શાંતિ મારીએ. આ શું નાની માના ખેલ છે? આપણે એમ કે કાનમાં કોઈ હળી કરે તો એક મચ્છર કયડું નથી, હજી અવાજ કરતો કરતું જ આવ્યું છે કાન આગળ. તોય આપણા મન વચન કાયાના યોગની સ્થિરતા રહેતી નથી, માટે વાત સમજાતી નથી. જ્ઞાનીઓની ગહન દશાનો આ જીવ વિચાર પણ કરી શકતો નથી કે આવું બની શકે છે. બને, જે જીવ દેહથી ભિન્ન થાય એ બને. 100 વર્ષ પહેલાની જ ઘટના કૃપાળુદેવના જીવનની સાંભળે વાંચે. હમણાં એક અમારા મિત્ર આવ્યા હતા, ગયા હતા કે અમે ગયા ઉત્તર સંડામાં, અને ત્યાંના કે જે હતા ભાઈ, અને એમને સમજાવ્યું. હવે આ તો અમેરિકાથી આવે એટલે કે અમને તો કઈ વાત બીજી બેસે ને. એને એમ કહ્યું કે આ જગ્યાએ કૃપાળુદેવ, આ ઝાડ હતું અહીંયા બેસતા આખી રાત, અને આખા શરીર ઉપર મચ્છરની ચાદર જાણી જો વીટાઈ ગઈ હોય એવી દશા જાતે જોયેલી છે એમ કીધું. હવે આ વાત બેસે ખરી? એવું થાય? કાવીઠાની અંદર, ગામોટ વડની અંદર કૃપાળુદેવ રાતના હોય એને ઝવેરચંદ શેઠ ને રતનચંદ શેઠ ને બધા ફાનસ લઈને જાય તો કે દેખાતા નથી, ઓલા કે શરીરમાં લાગે છે કંઈક બેઠા છે, કોઈ કોઈ જણ બેઠા છે, કદાચ કૃપાળુ દેવ હોય, નજીક જાય છે, આખા શરીરે ડાંસથી જ આખું શરીર છવાઈ ગયું છે અને એ ધ્યાનસ્થ છે. તો બેસેની વાત, જ્ઞાન દશા, દેહાતીત દશા, શરીરથી હું ભિન્ન છું એવી તીવ્ર જ્ઞાન દશાની અંદર એ ઓતપ્રોત થઈ જાય અને બાકીના દેહનો ભાનનું દેહભાન ભૂલાઈ જાય, આ વાત બની શકે. અને આ પ્રત્યક્ષ આવા અનંતા જ્ઞાની પુરુષોની આ શ્રેણી છે. પણ જીવથી એવી જ્ઞાન દશાનો પણ, ગહન દશાનો પણ વિચાર થઈ શકતો નથી, કારણ કે અત્યંત અજ્ઞાનથી રહ્યો છે. એને અત્યાર સુધીની પ્રવૃત્તિ અજ્ઞાન આધારિત કરી છે, એટલે એ પ્રવૃત્તિ એકદમ અસત્ય છે, એ અસાર છે, એ વાત એને બેસતી નથી. કેટલીક વાર ધર્મ પરિણિત થતો નથી, એનું કારણ ધર્મના સિદ્ધાંતો આપણે સાંભળીએ છીએ પણ વિચારના અભાવે આપણને બેસતા નથી, એટલે જે શ્રદ્ધાન આવવું જોઈએ અંદરથી એ શ્રદ્ધાન આવતું નથી. એ શ્રદ્ધાનનું જે જોર આવે જીવનની અંદર પછી પુરુષાર્થમાં એ પાણી ભભકતું નથી. તો કે છે એની નિવૃત્તિ સુજે એમ બનવું બહુ કઠણ છે. અનાદિથી જે કરતા આવ્યા છીએ એની નિવૃત્તિ કરીએ, કેમ કે એ અસત્ય છે, એ અસાર છે, એ સમજાઈ જવું એ બહુ કઠણ છે, એટલે એની નિવૃત્તિ થાય એ પણ બનતું નથી. માટે તો સાહેબ હવે શું કરવું? આવા જીવો છે. જુઓ જ્ઞાનીની કરુણા કે છે કે માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનું ભક્તિ માર્ગ જેને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. જ્ઞાન દશા ઉત્પન્ન કરવાનો એક સિદ્ધાંત આપ્યો હતો, એ સિદ્ધાંત છે સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે ભજે. પણ સાહેબ આ સિદ્ધાંત પ્રતિપાદન જીને કર્યો પણ આમ બનવું કઠણ છે, કારણ કે અનાદિથી એણે જે અજ્ઞાન અત્યંત અજ્ઞાનથી પ્રવૃત્તિ કરી છે એ એકદમ અસત્ય છે, અસાર છે એમ સમજાય અને એનાથી નિવૃત્ત થવું એ બહુ બનવું કઠણ છે. સિદ્ધાંતના આધાર ઉપર હવે તું તારી મતિ કલ્પના એ ચાલી શકે એમ છે નહીં, કેમ કે અનુભવ વિપરીત છે. જ્ઞાનીએ બીજો માર્ગ બતાવ્યો. સિદ્ધાંત એ સનાતન છે અને માર્ગ આપ્યા કરે છે જ્ઞાનીઓ. માર્ગની અંદર દેશકાળના આધાર ઉપર કંઈ ને કંઈ બદલ થતા હોય છે. મૂળ માર્ગમાં કૃપાળુદેવે મૂક્યું છે કે મૂળ માર્ગ તો શાશ્વત છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મૂળ માર્ગ છે, પરંતુ એ આચરણ માટે એના વ્રત છે, ભેદ છે, એનું લિંગ છે, ચિહ્ન છે, આ બધાની અંદર બદલ થયા કરે છે. હવે એની અંદર કહ્યું કે જો આવી પરિસ્થિતિમાંથી જીવને જ્ઞાન દશા પ્રાપ્ત કરવી હોય તો કોઈ બીજો માર્ગ છે ખરો? કોઈ ઉપાય છે ખરો? કૃપાળુ દેવે અહીંયા મૂક્યું છે કે હા, જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિ માર્ગ શ્રીજીને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન દશા ઉત્પન્ન કરવા માટે આ બીજો માર્ગ શ્રીજીને નિરૂપણ કર્યો છે. જે જીને સિદ્ધાંતનું નિરૂપણ કર્યું છે એ જ જીને જ્ઞાન દશા પ્રાપ્તિ માટે માર્ગનું પણ નિરૂપણ કર્યું છે. અને એ શું છે? તો કે જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિ માર્ગ. આ ભક્તિ માર્ગની અંદર એક બહુ ગહન સૂત્ર આપ્યું. ભક્તિ કરવી એમ નથી કીધું, માત્ર ભક્તિ એમ નહીં, આશ્રય. જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનું ભક્તિ માર્ગ, હું ભક્તિ કરું પણ એનો આશ્રય ન હોય, ખ્યાલ આવે છે? આ સ્થિતિ વિચારી શકાય છે. ભક્તિ કરતા હોય આપણે, જીનેશ્વરની કરીએ, શંકરની કરીએ, કૃષ્ણની કરીએ, કોઈ પણ દેવની, એનો આશ્રય ન હોય આપણને. આશ્રય કોનો હોય? આપણો જ. ઈ તો કઈ કરે એમ નથી, એનાથી તો કઈ થાય એમ નથી. જો એ ભક્તિ કરે છે, રોજ પૂજા કરે, રોજ આરતી ઉતારે દેવની, ડંકા વગાડે, નિવેદ ધરાવે, પ્રદક્ષિણાઓ દે, વાંદણા કરે, બધું કરે, એનો આશ્રય ન કરે. ખ્યાલ આવે છે? વાત બેસે છે? કેવી ભક્તિ આપણી, આશ્રય વિનાની ભક્તિ. જેની ભક્તિ કરીએ છીએ, જેની પૂજા કરીએ છીએ, જેની સ્તુતિ કરીએ છીએ, જેની સ્તવના કરીએ છીએ, એનો કોઈ આશ્રય આપણને નથી. આશ્રય કોનો? આપણો, આપણા સ્વજનોનો, આપણા સગા સંબંધીઓનો, આપણા ફેમિલી ડોક્ટરનો, આપણા ફેમિલી એડવોકેટનો, આપણા પોલીસ કમિશનરની સાથે ભાઈબંધી હોય તો એનો, મિનિસ્ટર સાથે હોય તો એનો. એમાં જેટલી આશ્રય ભાવના છે એટલી પરમાત્મામાં છે જેની ભક્તિ કરે છે. એનામાં ભક્તિ છે છતાં આશ્રય નથી. કેટલો દંભ થાય છે ખ્યાલ આવે છે? અને કેટલી અજ્ઞાન દશા છે અંદર, કે જેની હું ભક્તિ કરું છું એનો મને આશ્રય નથી. હું વિતરાગની ભક્તિ કરું છું, હું કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરું છું અને કહું છું, અને એ કહે છે કે કર્મણે વાધિકારસ્તે મા ફલેશો કદાચન, મને એનો આશ્રય નથી. હું ફળની આશા તો મારી ગણતરી પ્રમાણે જ કરું, એવું ભગવાનના આધાર રહી તો કોઈ ધંધો ન થાય. મને પરમાત્માના સિદ્ધાંતો કે જે કંઈ આયુષ્યનું જે થતું હોય થશે, તો હું ડોક્ટરના ભરોસે છું કે પરમાત્માના ભરોસે છું? આપણે 5 વર્ષ જીવવું છે તો એની ભક્તિ કરવાથી નહીં જીવાય, ગોળી ખાવાથી જીવાશે. જેની ભક્તિ છે એનો આશ્રય નથી. જુઓ તો ખરા જીવની દશા. જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનું ભક્તિ માર્ગ, એની જીનેશ્વરે નિરૂપણ કર્યું છે કે તું જ્ઞાની પુરુષ શોધી લે અને તેના ચરણમાં સર્વભાવ અર્પણ કરી દે, વર્ત્યો જા. એનો મતલબ કે પછી તારી કોઈ ઈચ્છા ન હોવી જોઈએ, તારો કોઈ અહંકાર ન હોવો જોઈએ, તારી કોઈ માન્યતા ન હોવી જોઈએ, તારો કોઈ અભિપ્રાય ન હોવો જોઈએ. એનો જે અભિપ્રાય એ જ મારો અભિપ્રાય, એની જે માન્યતા એ જ મારી માન્યતા, એનો જે મત એ જ મારો મત, હું એની ભક્તિ કરું છું, એનો આશ્રય છે મને. એક આશ્રય તારો, બસ પ્રભુ હું માટે તારી ભક્તિ કરું છું. પણ હું જેની ભક્તિ કરું છું એના આશ્રય મને જરાય નથી. આશ્રય વિનાની ભક્તિ, સમર્પણ વિનાની ભક્તિ, અહમને યથાવત રાખીને કરવામાં આવતી ભક્તિ, સ્વચ્છંદને ચાલુ રાખીને કરવામાં આવતી ભક્તિ. ભક્તિ કરી છે પણ અહમ વિલય થયો નથી. ભક્તિ કરું છું પણ મારું અભિમાન ગલિત થયું નથી. શું ભક્તિ કરસ? તું કોને કરસ? શું કામ કરસ? એને જરૂર છે અને તારે તો નથી જ. એને જરૂર નથી કેમકે એ તારા આશ્રય જીવતા. હવે તારે પણ એની જરૂર નથી કેમકે તું કહેશ કે હું એના આશ્રય, મારે એનો આશ્રય તો કરવો. શું કામ આ બધા તોફાન માંડ્યા છે બધા? એના કરતા શાંતિથી જેના આશ્રય જીવવું હોય ને એના પગ દાબને તો કોક દી કોક પ્રસન્ન થઈને કંઈક ઇનામ પારિતોષિક બાપ હશે તો વિલમાં તારું નામ મૂકી જશે, અને કોઈક બીજો સત્તાધારી હશે થોડુંક કામ કરી દેશે થોડુંક. આ જેની ભક્તિ કરસ એનો આશ્રય નથી. જ્ઞાની પુરુષના આશ્રય કરવારૂપ ભક્તિ માર્ગ જેને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. જો આશ્રયપૂર્વકની ભક્તિ થાય તો જ્ઞાન દશા ઉત્પન્ન થાય. આ જ્ઞાન દશાનું એક સ્વરૂપ એવું છે કે પોતાની સહજ શુદ્ધ પર્યાય હોય તો આ જગત એ કોઈ મને સુખી કરી શકે એમ નથી. એ વસ્તુ બહુ સ્પષ્ટ નિર્ણય પોતાનો થાય. અને આવી ભક્તિથી જ્ઞાન દશા થાય તો એમ કે એને જે કરવું હશે એ કરશે, એની ઈચ્છા પ્રમાણે મારે જીવવું છે, પ્રભુ જેમ રાખે તેમ રહેવું. એને સંસાર પ્રત્યેનો કોઈ વિકલ્પ નથી. અને જ્ઞાની પુરુષ તો કરુણાનો અવતાર છે. એ તારું અહિત કે તારું કોઈ પણ જાતનું બીજું અમંગલ એ જ્ઞાની કોઈ દી કરે નહીં, કારણ અકર્તવ્ય તે જ્ઞાની કરે. જ્ઞાની તને દુખી કરે પણ તારો આશ્રય નથી, એનું શું કરવું? તો જ્ઞાન દશા તને કેમ નથી? જ્ઞાની પુરુષનો આશ્રયરૂપ ભક્તિ નથી. અને જો જ્ઞાની પુરુષના આશ્રયરૂપ ભક્તિ હોય તો જ્ઞાન દશા સહજ આવી જશે, કારણ કે ભક્તિ એ જ જ્ઞાન દશાનું સ્વરૂપ છે. હવે તો કોઈના ઉપર મદાન નથી રાખતો, સંસાર સંસારના પદાર્થો ઉપર નથી. તને એક જ વાત છે, મને ખબર નથી પણ આ વિતરાગ પુરુષ જેમ કે છે એની ભક્તિ પ્રમાણે એમણે જેમ કહ્યું છે તેમ અમારો માર્ગ છે. જીવની આપણે એક અવસ્થા હોય, આ ભક્તિમાન અવસ્થા છે. આવા ભક્તિમાન જીવો કે સાહેબ અમે વધુ કરીએ છીએ છતાં આપ કહો તે ખરો. સૌભાગભાઈ એમ કે અમને આત્મસિદ્ધિથી દેહ ને આત્મા જુદા બિલકુલ અનુભવાય છે છતાં પ્રભુ આપ કહો તે ખરો. આશ્રય માર્ગ એનાથી પણ જ્ઞાન દશા ઉત્પન્ન થાય, અને આવી આશ્રયપૂર્વકની ભક્તિ એ જ જ્ઞાન દશા ઉત્પન્ન કરવા માટેનું અમોઘ સાધન છે. અને એ સાધન જીને નિરૂપણ કર્યું છે. કાં તો પેલામાં જા, તું પુરુષાર્થ કર તારી આત્મિક શક્તિના આધાર ઉપર અને સહજપણે તારા જ્ઞાનના આધાર ઉપર નિજ પર્યાયને ભજ, તો તીવ્ર જ્ઞાન દશા થાય. અને કદાચ એ વાત ન બની શકે તો તું આવા જ્ઞાની પુરુષની આશ્રયરૂપ ભક્તિ કર. પણ ભક્તિ કરને આશ્રય ન રાખ તો એ બનશે. તો જ્ઞાન દશા ઉત્પન્ન કરવા માટેની આટલી વાતને આપણે વિરામ આપીએ. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ.